દાય થાય કે ફેર પડે તો જીવન પૂરું થઈ જાય. શ્વાસોશ્વાસની અંદર પણ સહેજ પણ અડચણ આવે તો એ જુદું પડી જાય. એમાં ભેદ આવ્યો, પણ એ સતત ચાલ્યા કરે છે અભેદ બનીને શરીરની સાથે. શ્વાસ અને હૃદયનો ધબકાર એ આ શરીર સાથે અભિન્નતા છે, અને સળંગ છે પાછી અભિન્નતા. એમ ભગવદ્ સ્મરણની કે આત્મચિંતનની આત્માનુભૂતિ પણ એ સલંગ સૂત્ર રહેવું જોઈએ. સલંગ સૂત્રે જે વસી રહ્યા તે ગુરુગમ સગળી જે છે. અને મહારાજ સ્વયં પોતાના શ્રીમુખે કહે છે, સલંગ સૂત્રે જે વસી રહ્યા રે, જે આમ પોતાની સ્થિરતામાં પોતાની અનુભૂતિમાં એક ધાર્યો લાગ્યો જ રે, બહાર ન નીકળે. સ્વસ્વરૂપમાં પોતાની સ્થિતિમાં પોતાની અવસ્થામાં એક ધારી એ પ્રમાણેની સ્થિતિ રહ્યા કરે. એ સ્થિતિની અંદર નિતાંત એની અંદર એનો સ્થિર થઈ જવું, એ જે સલંગ સૂત્રતા છે. એમાં સલંગ સૂત્રતાની અંદર જીવનની સ્થિરતા, અને એ શરીરની માત્ર નહીં, શરીરની ઇન્દ્રિયો અને મન એકલાની નહીં, સમગ્ર સૃષ્ટિના બધા જ ભાવોને આવરી લઈને પોતે પોતાની અંદર સ્થિર થઈ. તો એ સલંગ સૂત્રે જે વસી રહ્યા ગુરુગમ ખાડાની ધાર એ પ્રમાણે જે કહ્યું છે, એમ સળંગ સૂત્રતા એ એટલી આવશ્યક છે, અને એના વડે જ પોતાના સ્વરૂપને ઓળખી શકાય ગુરુગમ. સળંગ સૂત્રે વસી રહ્યા રે, પોતે નિરખો પોતાનું સ્વરૂપ, પોતાનું નિજ સ્વરૂપ જોવાનું છે. પણ એની અંદર કહ્યું, જે તમે જોયું, દર્શન કર્યું છે, જેને તમે પામ્યા છો બ્રહ્મને, આત્મતત્વને, એની અંદર તમે તમારા આત્માનું દર્શન કર્યું છે, તમે પોતે અનુભૂતિ કરી છે, આત્માનુભૂતિ, બ્રહ્માનુભૂતિ જેને કહો, તો એ પોતે જ દીઠા છે અને પોતે દેખાડી પણ શકે છે. એને શિષ્યને અધિકારીને દીક્ષા આપીને જે પોતે જોયું છે આત્મતત્વ બ્રહ્મતત્વ એ બીજાને દેખાડે છે, અને લેવા, અને એમાં પછી પોતાની અવસ્થાને બ્રહ્મની સ્થિતિ ઉપર ભરપૂર સતત એ આસન ઉપર પોતે બ્રહ્મ આસન ભરપૂર બેસાડી. હવે અહીંયાથી ક્યાંય જવાનું નથી, અને અવસ્થા પણ એવી પ્રાપ્ત થઈ જાય કે બહાર ક્યાંય જવાની ઈચ્છા જ નથી. બહાર જઈને શું કરવું છે? દુનિયાના આટલા બધા તાપ અને આટલા બધા ઉકળાટ ને આટલા દુઃખ, બહાર જઈશું તો હેરાન થઈ જઈશું, એના કરતા ઘરની અંદર સારા છે. એમ જ્યારે વ્યક્તિ સ્થિર થઈને સાધક પોતાના નિજ સ્વરૂપમાં અંતર્મુખ બની જાય ને, ત્યારે જગતના વ્યવહારના ઉનાળાના તાપ જેવા લાગે. જેમ બહાર નીકળવાની ઈચ્છા ન થાય ઉનાળામાં ગરમીની અંદર, એમ સ્વાનુભૂતિ પ્રાપ્ત કર્યા પછી કે બહાર નીકળીને કરવું છે શું, જઈને કરવાનું શું, ત્યાં આગળ અંદર બેઠેલા શાક. બહારના જગત પ્રપંચને જો અલાવ્યા જ કરવાનો હોય અને એની અંદર જ મથ્યા કરવાનું હોય, પણ એ મથતા મથતા એમાંથી કશું મળવાનું ના હોય, સાચી સાચી સમજણ તો મળવાની નથી. વ્યવહાર અને ભૌતિકતાની અંદર ગમે એટલા ભટક્યા કરીશું, ગમે એટલા કામ કર્યા કરીશું, પણ પ્રીતમ સ્વામી કહે કે નિરવલ હોવે નાશ ના આવે સ્વાદ. પાણીને ગમે એટલું વલોવીએ, ગમે એટલું વલોણા કર્યા કરીએ, એમાંથી શું નીકળે? નિરવલ હોવે ના આવે સ્વાદ, હરિનું હારદ હેતે ગ્રહે. એટલે ભગવાનનું જે હાર્દ જે તત્વ છે એને પ્રેમથી સ્વીકારે તો તો આ પાણી વલોવા નહીં પડે. તત્વ દ્રષ્ટિએ જોઈએ તો જીવનનો દરેક વ્યવહાર પાણીનું વલાણું છે. જલ કો કિતના ભી મથો ક્યાં નીકળેગા ઉસમે. પણ જયારે આત્મમંથન થાય, જયારે જીવનનો વ્યવહારનું મંથન થાય ને, તો એમાંથી આત્મતત્વ મળી આવશે. આ છે. અને માખણ નીકળ્યા પછીની છાશની કિંમત કેટલી? માખણ મળી કાઢી લીધું, પછી છાશ પડી રહી, જેને પીવી હોય, જેને લઈ જવી હોય તો લઈ જાવ ને તો ઢોળી દો. વ્યવહારની કિંમત આટલી જ છે. અને જે આત્મતત્વ જેણે નવનીત, માખણ જેણે કાઢી લીધું જીવનનું, પોતાના જીવનનું હાર્દ સમજી લીધું, હરિનું હાર્દ હેતે ગ્રહે, બસ એનો જે મરમ છે એ જાણી લો. અને સલંગ સૂત્રે જે વસી રહ્યા, બસ એની અંદર પોતાની વૃત્તિ સદા એકાકાર, નિષ્ઠ અને સ્થિર, એને તો બ્રહ્મનિષ્ઠ કહેવામાં આવે. આત્મનિષ્ઠ છે, આ બ્રહ્મનિષ્ઠ છે. કેમ?